આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાયસીના સંવાદના 11મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. ભારત અને ફિનલેન્ડ વચ્ચે પર્યાવરણીય સહયોગ, સ્થળાંતર સહિત અનેક ક્ષેત્રોમાં સમજૂતી કરાર થયા. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભર્યું. પશ્ચિમ એશિયામાં વધતો જતો સંઘર્ષ. અઝરબૈજાને ઈરાન પર ડ્રોન હુમલો કરવાનો આરોપ લગાવ્યો. અને આઈસીસી પુરૂષ T20 વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ ડોક્ટર એલેક્ઝાન્ડર સ્ટબે જણાવ્યું કે ગ્લોબલ સાઉથ નક્કી કરશે કે આગામી વિશ્વ વ્યવસ્થા કેવી દેખાશે અને ભારત તેમાં નિર્ણાયક પરિબળની ભૂમિકા ભજવશે. નવી દિલ્હીમાં રાયસીના સંવાદના 11મા સંસ્કરણમાં મુખ્ય ભાષણ આપતા રાષ્ટ્રપતિ સ્ટબે સ્વીકાર્યું કે આજે વિશ્વ રાજકારણમાં મોટા પડકારો છે. તેમણે વૈશ્વિક વિશ્વ વ્યવસ્થાને કેવી રીતે ઠીક કરવી તે અંગે નક્કર માનક દરખાસ્તો પ્રદાન કરવા માટે પ્રયત્નશીલ રહેવાનું આહવાન કર્યું. તેમણે કહ્યું કે વૈશ્વિક શક્તિ સંતુલન બદલાઈ ગયું છે અને ગ્લોબલ સાઉથમાં અર્થતંત્ર અને વસ્તી વિષયકતા છે.
I have to say that I salute.
मुझे कहना होगा कि जब आप यह कहते हैं कि आप यहां दो बड़ी लोकतांत्रिक देशों के रूप में खड़े हैं तो मैं आपकी कूटनीतिक क्षमता को सलाम करता हूं. इसका मुख्य संदेश है कि हम समान मूल्यों को साझा करते हैं. मैं आपके नेतृत्व के लिए आपको बधाई भी देना चाहूंगा. भारत स्पष्ट रूप से दुनिया के सबसे बड़े और सबसे प्रभावशाली देशों में से एक है और दुनिया का सबसे बड़ा लोकतंत्र है. अब भारत यूरोप का एक महत्वपूर्ण रणनीतिक साझेदार बन चुका है.
नाउ अ की स्ट्रेटेजिक पार्टनर फॉर यूरोप.
તેમણે ઉમેર્યું કે જો દેશો આંતરરાષ્ટ્રીય નિયમો છોડી દેશે તો વર્તમાન વિશ્વ વ્યવસ્થા તૂટી પડશે. તેમણે કહ્યું કે ભારતની વિદેશ નીતિ વ્યવહારિક વિશ્વ દ્રષ્ટિકોણ પર આધારિત છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાયસીના સંવાદનું ઉદઘાટન કર્યું હતું. આ વર્ષની થીમ સંસ્કાર, પ્રતિજ્ઞા, રહેઠાણ અને પ્રગતિ છે. ભારત અને ફિનલેન્ડે આજે નવી દિલ્હીમાં પર્યાવરણીય સહયોગ, સ્થળાંતર અને ગતિશીલતા, ભાગીદારી અને આંકડાશાસ્ત્ર સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ સાથે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. તેમણે બહુપક્ષીય મંચ પર સહયોગ સહિત પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંયુક્ત નિવેદનમાં કહ્યું કે આજે વિશ્વ અસ્થિરતા અને અનિશ્ચિતતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે યુક્રેનથી પશ્ચિમ એશિયા સુધી વિશ્વના ઘણા પ્રદેશોમાં સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. શ્રી મોદીએ ઉમેર્યું કે આવા વૈશ્વિક વાતાવરણમાં ભારત અને યુરોપ તેમના સંબંધોમાં સુવર્ણયુગમાં પ્રવેશી રહ્યા છે.
आज विश्व एक अस्थिरता और अनिश्चितता के दौर से गुजर रहा है. ऐसे ग्लोबल एनवायरमेंट में भारत और यूरोप दुनिया की दो बड़ी डिप्लोमेटिक पावर्स अपने संबंधों के सुनहरे दौर में प्रवेश कर रहे हैं. हमारा बढ़ता सहयोग वैश्विक स्थिरता, विकास और साझा समृद्धि को नई मजबूती दे रहा है.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને ફિનલેન્ડ એકમત છે કે ફક્ત લશ્કરી સંઘર્ષ કોઈપણ મુદ્દાનો ઉકેલ લાવી શકતો નથી. તેમણે કહ્યું કે યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, બંને દેશો સંઘર્ષના વહેલા અંત માટે દરેક પ્રયાસને સમર્થન આપતા રહેશે. શ્રી મોદીએ નોંધ્યું કે ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર ભારત અને ફિનલેન્ડ વચ્ચે વેપાર, રોકાણ અને ટેકનોલોજીકલ સહયોગને વધુ મજબૂત બનાવશે.
2026 की शुरुआत में ऐतिहासिक भारत यूरोपियन यूनियन फ्री ट्रेड एग्रीमेंट हुआ. ये एग्रीमेंट भारत और फिनलैंड के बीच ट्रेड, इन्वेस्टमेंट और टेक्नोलॉजी सहयोग को और प्रबल करेगा. डिजिटल टेक्नोलॉजी, इंफ्रास्ट्रक्चर और सस्टेनेबिलिटी जैसे क्षेत्रों में भारत और फिनलैंड महत्वपूर्ण साझेदार हैं.
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે આજે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભર્યું. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, કેન્દ્રીય મંત્રીઓ રાજીવ રંજનસિંહ અને જીતનરામ માંઝી, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિંહા અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. દરમિયાન રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને પાર્ટીના રાજ્ય મહાસચિવ શિવેશકુમારે પણ આજે પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા. બીજી તરફ જનતા દળ તરફથી રામનાથ ઠાકુર અને રાષ્ટ્રીય લોકમોરચાના ઉપેન્દ્ર કુશવાહે પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન સાથે વાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે તેમણે પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ અને સંવાદ અને રાજદ્વારી પુનઃસ્થાપનની જરૂરિયાત અંગે તેમની સહિયારી ચિંતાઓ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે બંને દેશો આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે નજીકથી સંપર્ક અને સંકલન કરતા રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં 4 ડિજીટલ ઉપકરણનો શુભારંભ કર્યો. આ અવસરે તેમણે વસ્તી ગણતરી 2027 માટે મહિલાઓ અને પુરૂષોના પ્રતિક પ્રગતિ અને વિકાસનું અનાવરણ કર્યું. આ ઉપકરણોમાં હાઉસ લિસ્ટિંગ, બ્લોક ક્રિએટર, વેબ એપ્લિકેશન, HLO મોબાઇલ એપ્લિકેશન, સ્વગણતરી પોર્ટલ અને વસ્તી ગણતરી વ્યવસ્થાપન અને દેખરેખ સિસ્ટમ પોર્ટલનો સમાવેશ થાય છે. ગૃહમંત્રાલયે જણાવ્યું કે ઉન્નત કમ્પ્યુટરિંગ વિકાસ કેન્દ્રએ દેશભરમાં ગણતરી કામગીરીને સરળ બનાવવા માટે અદ્યતન ડિજીટલ પ્લેટફોર્મ વિકસાવ્યા છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ઝડપથી વધી રહ્યો છે કારણ કે ઘણા દેશો તેમાં સામેલ થઈ રહ્યા છે. અમેરિકા અને ઇઝરાયેલ ઇરાન સામે સંયુક્ત હવાઈ હુમલાઓ કરી રહ્યા છે, જ્યારે તહેરાન મિસાઇલો અને ડ્રોનથી જવાબ આપી રહ્યું છે. પ્રદેશના વિવિધ વિભાગોમાં લડાઈઓ ફેલાઈ રહી છે અને ઇરાન સમર્થિત સશસ્ત્ર જૂથો હિઝબુલ્લા હુમલાઓમાં જોડાયા છે. ઘણા દેશો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને તણાવ ઓછો કરવા હાકલ કરી રહ્યા છે. તાજેતરના અહેવાલો મુજબ અઝરબૈજાને આજે ઈરાન પર તેના એક્સક્લેવ નકચીવન પર ડ્રોન હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. દેશના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે એક ડ્રોન નકચીવનમાં એરપોર્ટ નજીક અને બીજો એક શાળા નજીક ક્રેશ થયો હતો. 2 નાગરિકો ઘાયલ થયા હતા. કતારે કહ્યું કે દેશ પર મિસાઇલ હુમલો થયો હતો અને તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ મિસાઇલોને અટકાવી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાધચી સાથે વાત કરી. વિદેશમંત્રીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર ઓમાનના વિદેશમંત્રી સૈયદ બદ્ર બિન હમાદ બિન હમુદ અલબુસૈદી સાથે પણ વાત કરી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે ભારત સરકાર વતી દિલ્હી સ્થિત ઇરાનના દૂતાવાસમાં શોક પુસ્તિકા પર હસ્તાક્ષર કર્યા. શ્રી મિશ્રીએ ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું કે દેશ તેના સૌથી યુવા અને ગતિશીલ કાર્યબળ સાથે વિશ્વની વૈશ્વિક કૌશલ્ય રાજધાની બનવા તરફ સતત આગળ વધી રહ્યો છે. તેમણે નવી દિલ્હીમાં ફિનલેન્ડના રોજગાર મંત્રી મટિયાસ માર્ટિનેન સાથે કૌશલ્ય વિકાસ, વ્યવસાયિક શિક્ષણ અને કાર્યબળ ગતિશીલતામાં બંને દેશો વચ્ચે સહયોગને મજબૂત કરવા અંગે દ્વિપક્ષીય બેઠક યોજી. શ્રી ચૌધરીએ જણાવ્યું કે દેશની વસ્તી વિષયક શક્તિ અને ફિનલેન્ડની તકનીકી અને વ્યવસાયિક શ્રેષ્ઠતા કૌશલ્ય ક્ષેત્રમાં કુદરતી ભાગીદારી બનાવે છે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત આજે થિમ્પુમાં ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામકેલ વાંગચુકને મળ્યા. તેમણે ભૂટાનમાં ન્યાયિક પ્રક્રિયાઓના તકનીકી સહયોગ અને ડિજિટાઇઝેશન માટે વ્યાપક સમર્થનની રજૂઆત કરી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે રાજા સાથે મુલાકાત કરી અને બંનેએ ભારત અને ભૂટાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વિચારોનું આદાન પ્રદાન કર્યું. આઈસીસી પુરૂષ T20 વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતના 11.1 ઓવરમાં 2 વિકેટે 136 રન થયા છે. આજની મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ઉત્તર રેલવેના જમ્મુ વિભાગે જમ્મુથી ચેન્નાઈ સુધી દુર્લભ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓના સફળ પરિવહનની પોતાની પ્રથમ પહેલ સાથે વધુ એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. રેલવે ઇતિહાસમાં પ્રથમ વખત જમ્મુ વિભાગ દ્વારા જમ્મુથી MGR ચેન્નાઈ સુધી લાંબા અંતર પર દુર્લભ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓનું સફળતાપૂર્વક પરિવહન કરાયું. 3 માર્ચે પરિવહન કરાયેલા પ્રાણીઓમાં 2 દીપડા અને 2 રીંછનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાયસીના સંવાદના 11મા સંસ્કરણનું ઉદઘાટન કર્યું. ભારત અને ફિનલેન્ડ વચ્ચે પર્યાવરણીય સહયોગ, સ્થળાંતર સહિત અનેક ક્ષેત્રોમાં સમજૂતી કરાર થયા. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભર્યું. પશ્ચિમ એશિયામાં વધતો જતો સંઘર્ષ, અઝરબૈજાને ઇરાન પર ડ્રોન હુમલો કરવાનો આરોપ લગાવ્યો. અને આઈસીસી પુરૂષ T20 વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.